ගරු හරිණි අමරසූරිය මන්ත්‍රීතුමිය, ඔබතුමියට විනාඩි 7ක කාලයක් තියෙනවා.
අරු සභාපතිතුමියනි, මගේ කතාවට ප්‍රවේශය ගන්න මම කැමති ඇත්තටම
මන්ත්‍රීතුමා.
ගරු ඇමතිතුමා, මේ සභාවේ සහභාගී වෙන උත්තර දෙන්න බැරි කමක් තියෙන වැදගත් රටේ පුද්ගලයන් පිළිබඳව ඔබතුමා බරපතල චෝදනා එල්ල කරා. එච්චර යෝග්‍ය නැහැ ඒක මම කියන්න කැමති.
That's not a point of order, Mantrithuma. Mantrithuma, you have to make a talk.
ගරු සභාපතිතුමියනි, මගේ කතාවට මම ප්‍රවේශය ගන්න කැමතියි. ඇත්තටම මේ කාලේ මාධ්‍ය තුල කතා වෙන ලොකු ඉතාමත්ම ඛේදනීය සිද්ධියක් එක්ක, ඒ අර බූවැලිකඩ සිද්ධ වෙච්ච මරණයක් අපි මං හිතන්නේ මේ වෙලාවේ අපේ සංවේගය පළ කරන්න කැමතියි. මොකෝ මං හිතන්නේ මේ සිද්ධියෙන් මතුවෙන එක කාරණයක් තමයි ඇත්තටම අපේ නියාමන ක්‍රම සහ අපේ නීති වල තියෙන දුර්වලතා, ඒවා විශේෂයෙන්ම ඒවා ක්‍රියාත්මක කිරීමේදී යම් යම් අඩුපාඩු තියෙන බවත්, ඒවා දුර්වල බවත්, විශේෂයෙන්ම නියාමන යාන්ත්‍රණවල දුර්වලතා මෙම සිද්ධියෙන් හොඳටම අපිට දැනගන්න පුළුවන් සහ ඒක තුළින් තරුණ පවුලක් මිය ගියා. එවැනි කාරණා ගැනත් අපේ අවධානය යොමු කරන අතර මං හිතන්නේ අපිට හිතන්න වෙන්නේ ඇත්තටම මෙවැනි අපි මොන වගේ ප්‍රතිපත්ති මොන නියාමන යන්ත්‍ර මොනවත් කරත් ඒවා ක්‍රියාත්මක වීමේදී විශාල අඩුපාඩු වෙන බව අපි සියලු දෙනාම පිළිගත යුතුයි. නම් දැන් අද කතා කරන මේ මැතිවරණ කොමිසම් සභාවේ අඩුපාඩු තිබ්බත් මම හිතන්නේ අපි සියලු දෙනාටම පිළිගන්න වෙනවා පහුගිය කාලය තුලදී මැතිවරණ කොමිසම් සභාවෙන් කරපු ක්‍රියාවලිය ගැන අපි සියලු දෙනාටම අගයමුකුත් තියෙනවා. එක පුද්ගලයෙක්ගේ අඩුපාඩු නිසා මුළු කොමිසම් සභාවේ ක්‍රියාවලියම විවේචනයට ලක් කරන එක මම හිතන්නේ ඉතාමත්ම අසාධාරණයි. ඒ වගේම මම කැමතියි මේ අවස්ථාව ගන්න ස්වාධීන කොමිසම් සභාව පිළිබඳ පොඩි ඉතිහාසයකුත් අපි මම හිතන්නේ මේ වෙලාවේ මතක් කරොත් වටිනවා. 1990 ආර් ප්‍රේමදාස ජනාධිපතිතුමා තරුණ අසහනය පිළිබඳ ජනාධිපති කොමිසම් සභාවක් පත් කරනවා. ඔහු එම කොමිසම් සභාව පත් කරේ ඒ කාලේ තිබ්බ ඒ තත්ත්වය පිළිබඳ තරුණ අසහනය පිළිබඳ විමර්ශනයක් කරන්න. ඒ විමර්ශනයේ ඒ වාර්තාවේ පළවෙනි චැප්ටර් එකේම තියෙන ප්‍රධාන කාරණයක් තමයි ඒ කොමිසම ඉදිරිපිට ඇවිල්ලා ඔවුන්ගේ අදහස් දැක්වූ දහස් ගණන් තරුණයන්ගේ අදහස වුණේ අපේ රට ඉතාමත්ම අසාධාරණ සමාජයක් තියෙන ඉතාමත්ම අසමානතාවලින් බහුල සමාජයක් කියන එක ඔවුන් කියා සිටියා. විශේෂයෙන්ම දේශපාලනීකරණයට ලක්වෙච්ච සමාජ ආයතන, දේශපාලන ආයතන තියෙන සමාජයක් කියන එක තමයි ඔවුන් කියා සිටියේ. මං කැමතියි එම වාර්තාවේ ඇත්තටම පළවෙනි ඡේදය මෙන්න මෙහෙම ලියලා තියෙනවා. The oral and written representations made to the Commission indicated virtual unanimity that politicization and perceptions about the abuse of political power are some of the main causes of youth unrest in contemporary Sri Lanka. The Commission is well aware of the important role that politics plays in a democratic society. However, what was underscored during our deliberations was not politics as the art of governance, by the abusers and excesses of politicization which gave rise to a strong perceptions of injustice especially among the youth. Emma vaarthawema thamai ita passe yojana
putumirta vinadi dikaka kaalayak thiyena
yojana karanne mema swadhina commission sabha saha constitutional council ekak avashya bawa emma vaarthawe thamai nirdesha karanne eka haraha thamai 17 weni සංශෝධනයෙන් මෙම මේවා ක්‍රියාවට ලක් වෙන්නේ. සභාපතිතුමනි, ඛේදවාචකයට හේතුව තමයි එම වාර්තාවේ කර්තෘ කෙනෙක් වන දැනට ආණ්ඩුවේ ඉන්න මහාචාර්යවරයෙකුත් මෙම නිර්දේශ ඉදිරිපත් කරපු ඒ වාර්තාව අත්සන් කළා තියෙනවා. දැන් අපිට ඒ කාලය තුල මේ සියලු දේම අමතක වුණේ කොහොමද කියන එකත් මම හිතන්නේ අපිට ප්‍රශ්න කරන්න වෙනවා. අපි ඉස්සරහට යන්න ඕනේ ඉදිරියට යන්න ඕනේ යම්කිසි විදියකට ප්‍රජාතන්ත්‍රවාදය පුළුල් කරන මාර්ගයකට මිසක් හකුලන තැනකට නෙවෙයි. Democracy is not an ideal that can be fulfilled immediately. It's a process. It's always a work in progress. And we have to take steps that will broaden and reach that ideal rather than resort to interventions and to policy or constitutional amendments that restrict that democratic space. And I think the Elections Commission was one of the main arms of ensuring that democratic culture prevailed in our society. I do not think that in the current situation within this capitalist system that we will ever reach that ideal of democracy, but we must always reach towards that ideal, and any measures that are taken to weaken such spaces must be resisted at all costs. Thank you very much.
Garu Douglas Devanand Mathuma obathumata vinadi 8 ka kalayak thiyenu.
நன்றி. சபைகளுக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, நேற்றைய தினம் நாடாளுமன்றத்திலேயே 20வது திருத்த சட்ட மூலம் கௌரவ நீதியமைச்சர் அவர்களால் முதலாவது வாசிப்புக்கு என சமர்ப்பிக்கப்பட்டது. 19வது திருத்த சட்டத்தில் பல்வேறு குளறுபடிகள் இருக்கின்ற நிலையில் நாட்டின் முன்னேற்றம் கருதிய செயல்பாடுகளுக்கு பாரிய பின்னடைவு ஏற்படுவதாக கூறப்பட்டு, கடந்த ஜனாதிபதி தேர்தலின் போதும் பொது தேர்தலின் போதும் 20வது திருத்த சட்டத்திற்கென மக்களது ஆணை கோரப்பட்ட நிலையில் இந்த நாட்டு மக்கள் அதற்கான ஆணையை ஜனாதிபதி அவர்களுக்கும் இந்த அரசுக்கும் வழங்கியிருக்கின்றனர். எனவே மக்களது ஆணையை மதித்து இந்த அரசு செயல்பட்டிருக்கின்றது என்பதை ஏற்றுக்கொள்ள வேண்டும். அதே நேரம் இந்த 20வது திருத்த சட்டத்தின் சட்ட மூலத்தில் குறைபாடுகள் அல்லது சேர்க்கைகள் இருப்பின் அது குறித்து ஆராய்ந்து பார்த்து அவற்றை சரி செய்து கொள்வதற்கு கால அவகாசம் இருக்கின்றது என்பதால் இது குறித்து அவரும் வீண் குழப்பங்களை ஏற்படுத்திக் கொள்ள தேவையில்லை என்பதை முதலில் வலியுறுத்தி கூற விரும்புகின்றேன். தேர்தல் ஆணைக்குழு பற்றிய கருத்து கூறுகின்ற பொழுது அதன் செயல்பாடுகள் போதிய அளவில் முன்னெடுக்கப்பட்டிருந்த போதிலும் அதன் குறிப்பிட்ட ஒரு உறுப்பினரது தன்னிச்சையான போக்கானது கடந்த காலங்களில் சுயாதீன தேர்தல் ஆணைக்குழு தொடர்பில் மக்கள் மத்தியில் ஒரு கேள்வியை தோற்றுவித்திருந்தது என்பது பலருக்கும் தெரிந்த விடயமாகும். சுயாதீன ஆணைக்குழு என்ற அமைப்பு முறை வரவேற்கத்தக்கது, ஆனால் அதன் உறுப்பினர்கள் சுயாதீன தன்மை கொண்டவர்களா என்ற கேள்வி எழுகின்றது. நல்லாட்சி என கூறிக்கொண்ட அந்த ஆட்சியாளர்களுக்கும் அதனை கொண்டு வந்ததாக கூறிக்கொண்ட தரப்பினருக்கும் ஆதரவாகவே அந்த ஆணைக்குழுக்கள் செயல்பட்டன. ஆணைக்குழுவின் செயல்பாடுகள் தொடர்பில் சுயாதீனம் என்பது நிர்ணயம் செய்யப்பட்டிருந்தாலும் அதன் உறுப்பினர்கள் தங்களது தனிப்பட்ட ஆசாபாசங்களை பதவி நிலைகளை பொருத்தி கொண்டு பகிரங்கமாக வெளிப்படுத்தல் என்பது அந்த பதவிக்கு இழைக்கப்படும் அநீதியாகும். தேர்தல் காலகட்டங்களில் தனக்கு எதிராக சிலர் செயல்படுகின்றார்கள் என்றும் எனவே அவர்களுக்கு வாக்களிக்க வேண்டாம் என வாக்காள மக்களிடம் தொலைக்காட்சி அலைவரிசை மூலமாக பகிரங்கமாக கோரும் நிலைக்கு ஒரு உறுப்பினர் தள்ளப்பட்டிருக்கின்றார் எனில் அவரிடமிருந்து சுயாதீன தேர்தல்கள் ஆணைக்குழு எதை எதிர்பார்க்க முடியும்? அந்த சுயாதீன ஆணைக்குழுவிடம் இருந்து மக்கள் எதை எதிர்பார்க்க முடியும் போன்ற கேள்விகள் எழுகின்றன. இத்தகையதொரு நிலையில் மிக நீண்ட காலமாக பிற்போட்டு வருகின்ற மாகாண சபைகளுக்கான தேர்தல் தொடர்பிலும் பலரும் பலவிதமான கருத்துக்களை முன்வைத்து வருகின்றனர். கருத்துக்களை இவரும் முன்வைக்கலாம், ஆனால் செயல் உருவமாக எதுவும் உருவகம் காணுகின்ற வகையில் அவை தொடர்பில் நிலைப்பாடுகள் கொள்ள முடியாது. மாகாண சபை முறைமையை நீக்குவது தொடர்பில் சாதகமாகவோ பாதகமாகவோ அரசாங்கம் இதுவரையில் தீர்க்கரமாக எதையும் உத்தியோகபூர்வமாக அறிவிக்காத நிலையில் பலரும் அவர்களது அரசியல் தேவைகளுக்காக பல்வேறு கருத்துக்களை கூறி தேவையற்ற குழப்பங்களை ஏற்படுத்தி கொண்டிருக்கின்றனர் என்றே கூற வேண்டியுள்ளது. மாநிலசபை முறைமையானது எமக்கு கிடைத்திருந்த காலந்தொட்டு அதனை எமது மக்கள் நலன் சார்ந்து செயல்படுத்தி இருந்தால் இன்று நமது மக்களின் அனைத்து பிரச்சனைகளுக்கும் முடிந்தவரையில் தீர்க்கப்பட்டிருக்கும் என்பதையே நான் அடிக்கடி உணர்த்தி வந்துள்ளேன். எனினும் வடக்கு கிழக்கு இணைந்த மாகாண சபையாக இருக்கட்டும், தனித்த வடக்கு மாகாண சபையாக இருக்கட்டும், அதனை பெற்றவர்களுக்கும் அபகரித்துக் கொண்டவர்களும் தங்களது சுயலாபம் மற்றும் மக்கள் பணிகளில் அக்கறையற்று ஆளுமையற்ற தன்மைகளால் அதனை ஒழுங்குற செயல்படுத்தி இருக்கவில்லை. தென்பகுதிகளில் மாகாண சபைகள் போதிய அளவு ஒழுங்குற செயல்பட்டதன் விளைவாகவே அப்பகுதிகள் பல்வேறு மேம்பாடுகளை அடைந்துள்ளன. எனினும் இப்பகுதி அரசியல்வாதிகள் பலரும் தங்களது வாரிசுகளுக்கான அரசியல் பள்ளிக்கூடங்களாகவும் மாகாண சபையை பயன்படுத்திக் கொண்டதாக விமர்சனங்கள் தென்பகுதியிலே எழுந்திருப்பதையும் குறிப்பிட்டாக வேண்டும். அதிகார பரவலாக்கத்தின் ஒரு செயற்பாட்டு வடிவமாகவே இந்த மாகாண சபை முறைமை உருவாக்கப்பட்டது. குறிப்பிட்ட சில அதிகாரங்கள் தவிர்ந்த ஏனைய அதிகாரங்கள் மாகாண சபை வசம் பகிரப்பட்டிருந்தாலும் அந்த அதிகாரங்களை மக்கள் மயப்படுத்துவதற்கு வடக்கு கிழக்கு மாகாண சபைகளை தமது செயல்பாடுகளால் தவறிவிட்டன என்பதே கசப்பான உண்மையாகும். உரிமைகள் குறித்து, அதிகாரங்கள் குறித்து போலி தமிழ் தேசியவாதம் பேசிக்கொண்டிருப்போர் எமது மக்களுக்கு கிடைக்கின்ற உரிமைகளை அதிகாரங்களை மறுப்பவர்களாகவும் புறந்தள்ளுபவர்களாகவும் உரிமைகளும் அதிகாரங்களும் தங்களுக்கு மாத்திரமே வேண்டும் என்பதில் பேராசை கொண்டவர்களாகவும் இருக்கின்றார்கள். தேர்தல் காலங்களில் எமது மக்களின் மனசாட்சி போல் வேடமிடுகின்ற இவர்கள் தேர்தல்களில் வெற்றி பெற்றதும் எமது மக்களுக்கே பொய் சாட்சி ஆகிவிடுகின்றனர். இதுவேதான் எமது மக்களுக்கு தொடர்ந்து ஏற்பட்டு வருகின்ற துயர நிலையாகும். மாகாண சபை முறைமையை ஒழுங்குபுறப்படுத்தி அதனை வலுப்படுத்த இயலாத கையாளாதவர்கள் என்று பயன்முண்டா திருத்த
சட்டத்தை
இந்தியாவிடம் போக போவதாக அறிக்கை விட்டுக் கொண்டிருக்கின்றார்கள். பகிரங்கமாக இவர்கள் அறிக்கை விட்டுக் கொண்டே அடுத்து வரப்போகின்ற மாகாண சபை தேர்தலுக்கு இப்போதிருந்தே தயாராகியும் வருகின்றார்கள் என்பதற்கு இப்போது இந்த கூட்டத்தினர் கையில் எடுத்துக்கொண்டுள்ள திலீப நிறவேந்தல் நிகழ்ச்சி நிரல் எடுத்துக்காட்டாக அமைந்து வருகின்றது. அதாவது இந்தியாவுக்கு எதிராகவும் மாகாண சபை முறைமைக்கு எதிராகவும் குழப்பங்களை தூண்டும் வகையில் இந்தியாவுடன் பகைமையை வளர்க்கும் வகையில் அன்று உண்ணாவிரதம் இருந்த திலீபனை நினைவு கூறுகின்ற விடயத்தை தூக்கி பிடித்துக் கொண்டு மாகாண சபை தேர்தலுக்கான வாக்கு அபகரிப்பிற்கென தயாராகி வருகின்றன. இதன் மூலமாக தாங்கள் எல்லோரும் ஐக்கியப்பட்டுள்ளதாகவும் வெளியில் காட்ட முனைகின்றனர். அதாவது தனித்து நின்று கடந்த தேர்தலில் கண்ட தோல்வியை இந்த போலி ஐக்கியம் தோற்கடிக்க தோற்றப்பாட்டில் சரி தெரிவு செய்து கொள்ளலாம் என பகல் கனவு காணுகின்றனர். இது வாக்கு கொள்ளைக்கான ஐக்கியமே அன்றி மக்கள் நலன் சார்ந்த ஐக்கியமல்ல என்பதை எமது மக்கள் அறியாமல் இல்லை. இப்படி ஒரு நாடகத்தை அரங்கேற்றி சரிந்து போகின்ற தங்களது அரசியல் நிலைமையை எமது மக்களிடையே மீள தூக்கி நிறுத்தலாம் என இவர்கள் கனவு காண்கின்றனர். இந்த நிலையில் திலீபன் நினைவு விடயத்தை கையில் எடுக்காவிட்டால் தமிழ் தேசிய பூச்சாண்டி காட்டும் அரசியலில் இருந்து தாங்கள் ஒதுக்கப்பட்டு விடுவோமா என்ற அச்சத்தில் அதி உச்ச போலி தமிழ் தேசிய அட்டைப்பட்டிகளும் இந்த கூட்டுடன் சேர்ந்து கும்மாளம் அடித்து வருகின்றனர். இவர்களது இந்த அரசியல் நாடகமானது எமது மக்களை மீண்டும் பலிக்கடாக்களாக்கி அதன் மீது அமர்ந்து தங்களது சுயலாப அரசியலை முன்னெடுப்பது நோக்கத்துடன் கூடியதாகும். இதனை எமது மக்கள் உணர்ந்து கொள்வார்கள் என எண்ணுகின்றேன். திலீபன் இறக்கின்ற தருவாயில், அதாவது 1987 செப்டம்பர் மாதம் 27 அளவில், அதுவரையில் புலிகளால் உரிமை கோரப்பட்ட புலிகள் தரப்பிலிருந்து இறந்தவர்களை மேற்கோள் காட்டி மறைந்த 651 உறுப்பினர்களுடன் 652 ஆளாகி மேலிருந்து பார்ப்பேன், புரட்சி வடிக்கட்டும் என்று கூறியிருந்தார். அன்று திலீபனை பார்த்து நீ முன்னால் போ, நான் பின்னால் வருகிறேன் என கூறிய புலிகள் இயக்க தலைவர் தான் போகும்போது எமது மக்களில் எத்தனை ஆயிரம் உயிர்களை முள்ளிவாய்க்கால் வரை சென்று கொண்டு சென்றார் என்பதை எமது மக்கள் அறிவார்கள். யுத்த காலத்தில் பலரது கண்டனங்களுக்கும் அனுதாபங்களுக்கும் உள்ளான கந்தன் கரணை படுகொலைகளின் போது மாற்று இயக்க உறுப்பினர்களையும் கப்பம் கேட்டு கடத்தி வைக்கப்பட்டிருந்தவர்களையும் துடிக்க துடிக்க கொலை செய்து கொடுகுரத்தில் முக்கிய பங்கினையும் மேலும் யாழ் பல்கலைக்கழக மாணவர்கள் மாணவர்கள் மாணவிகள் உள்ளிட்ட பல்வேறு கொலைகளை நல்லூர் கோயில் கொள்ளை முயற்சி உள்ளிட்ட பல்வேறு கொள்ளைகளில் பங்கு வைத்திருந்த திலீபன் இன்று திலீபனை நினைவுறுவதாக கையொப்பம் இடுகின்ற தமிழ் கட்சிகளின் முக்கிய தலைவர்களை உறுப்பினர்களை எல்லாம் கொன்றளித்தவர் என்பதை இந்த தமிழ் கட்சிகள் இன்றைய தலைவர்கள் என கூறிக்கொள்பவர்கள் தங்களது சுயலாப அரசியலுக்காக மறந்திருக்கலாம். ஆனால் நமது மக்கள் மறந்திருக்க மாட்டார்கள். அந்த காலகட்டத்தில் இந்திய இலங்கை ஒப்பந்தம் கைச்சாத்திடப்பட்டிருந்தது. அதனை அன்றைய ஏற்று ஒழுங்குறை செயல்படுத்த முனைந்திருந்தால் பிற்கால அழிவு யுத்தம் அதனால் ஏற்பட போகும் ஏற்பட்ட உயிரிழப்புகளுக்கும் சொத்தளிப்புகளுக்கும் உடல் உறுப்புகளின் இழப்புகளுக்கும் என நிகழ்ந்திருக்காது. புரட்சி படிப்பதற்கு பதிலாக நமது மக்கள் சமூகத்தில் அனைத்து துறைகளும் சார்ந்த வறட்சியை வடித்திருக்கின்றது. எனவே எமது மக்களை தங்களது சுயலாப மங்கரோத் அரசியலுக்காக மீண்டும்
சரத் போன்சகா மெத்துமா புத்துமாட்டு வினாடி நாயக்க காலையாக்கும்
அப்படி அதை கதா காரணமா கரு முழுசுனே மந்திரி தூமியனி மெத்தியர் கொமிசமடாதால கருணுகேன இதோட அப்பட்ட இத்தனை கதாக்கிறன ஹகனின் கூட துங்கா இத்தியாசன நோயக் நோயக் தேவால் கியவுனா மடத் அப்படி தேசபாலனை கெட்டி இத்தியாச அத்திபுனா மேரட்டே தேசபாலன இத்தியாச மெத்திவர்ண பயத்தி மேகாரிட்ட அதாளவ அப்படித்தா சதுப்பி ஹேக்கி தத்தையாக் நொத்திபுணபாவத் சதுப்பி ஹேக்கி வாத்தாவரண நொத்திபுணபாவத் அப்படி பிட்டிங்கி நம்பாளன கூட தரகனி ஹிட்டியா விசேஷ எம்மா எக்தாசம்சி அணுஹத்தரம் பஸ்ஸே திபுண மெத்திவரணி அணுஹத்தரம் பஸ்ஸே திபுண மெத்திவரணி அப்படி தக்கா மெரக்கம் சந்தகணம் கிரீமே மத்தியஸ்தான பஹரதி இவகேம வக்ர ஆக்காரே சந்த தாயக்கின்ற பலப்பயம் கிரீம் சந்தே தீம் விளக்கீம் மதிய மகாபரிமாணம் சித்தவுணம் தேக்காரேட்ட சந்தகன அப்படி விசுவாசி அத்திபென ஏவாட்ட சமாரலாட்ட மெத்திவரண கொமிசம் அசரண விளாகிட்டிய அவஸ்தாவில் ஒன்று பலத்தில் திபுன் நெத்திந்த நமக்கு அப்படி தக்கா தேவஸ்பாலே ஜனவரி அட்டேன் பாஸ்ஸே அப்படி மெத்திவரண கொமிசம் சக்தி மத்கரா தானவின் வியஸ்தா சங்சோதன ஹரா இட பஸ்ஸே அப்படி தக்கா கோட்டு விசேஷம் ஜெயகிரகண எக்கரான பட்டாங்காத்த திலிசேன பட்டாங்காத்த மெத்திவரண தேஹாட்டே பலாத் பாலன மெத்திவரணே தேஹானமே ஜனாதிபதி வரணே இட பஸ்ஸே அப்படி மூலதூண்ட அந்திம மகாமெத்திவரணே மேசியல்லம் இத்தாம் சாமகாமீவ மெத்திவரண கொமிசம் இத்தாம் சாதாரண கட்டியுத்து கருமின் மேவா சித்த உணம் ஏகாந்த தானமின் வியஸ்தா சங்சோதனை அர்ஹா லபாதுண்ட சக்திய மாயித்தனோ அநாகத்தை அப்படி ரக்க கண்ண குழுவண்ணா இத்தா சுதுசு கேலா மங் விஸ்வாச கண்ணும் இளங்கட்ட தேங்க்ஸ் எல்லாம கணப்பிட பேர்லீகினான் தங்க அபி தக்கினவா ஈ இதில் சபாக கதாவுனா விசுவே நிவாஸ்தா சங்சோதனை அக்கேன விசுவே சாந்தா சங்சோதனை அரஹா மெத்திவன் கொமிஷன் சபாவே இதகேன உங்க சுவாதீன கொமிஷன் சபா அகாரமான்ய கரண் அகாரியக்ஷம கரண் கடிது கரண் பாரக்கிய பேனோ காப்பட பேனோ மெத்திவன் கொமிஷன் சபாவே சங்குத்திய பத்கிரிமே கிரமவேதே நவதா தப்பி அருகே அண்ணா விசுவே நிவாஸ்தா சங்சோதனை அரஹா தஹாட்டே நியாஸ்தா சங்சோதனே பசுவ திபுண ஆக்காரே அது மித்திர கதா கருப்பு உகத் மகத்வரு மந்திரி வரும் மந்தக்க கதா கரணவா ஹூல் வனியாகன விசேஷ விசேஷேன் விஷாலசிங் வேச்சனே கரா இவ்வேச்சனோட பாஜன என்ற பிரதான ஹேதுவ தமாய் ஹூல் கியன புத்கல மெத்திவன் கொமிசமே இலகின சுவாதீன வெடக்கரண தருப்பு உத்சாக ஏ கதா கரு மகத்வரு கமதி மெத்திவன் கொமிசமே கட்டிய பம்பியவாகி இன்னான இந்த தேசபாலன லட்சியன் டோன இது நடவான புழுவாங்க மெத்திவன கொமிசம் தீரணும் ஏ கட்டிய கெமத்தி வகை அப்படி ஏகே வெட்டேன் அடுத்த எங்கே விஷய நியஸ்தா சங்சோதனை அணுவோ அப்படி தக்கா ஏகே தீன கருமுகாரணம் அணுவோ රාජ්‍ය සේවයට, රාජ්‍ය සේවා කොමිෂන් සභාවට, අධිකරණ කොමිසමට මැතිවරණ පැවැත්වීමට අදාළ උපමාන නිකුත් කිරීමට මැතිවරණ කොමිසමට තියෙන හැකියාවල් සීමාවන් පැවිදින පැනගෙන. එතකොට මේවා හරහා, ඒ සීමා පැනවීම හරහා, ඒ උපමාන මගින් මැතිවරණ දූෂිත මාර්ගයකට ගෙන යන්න රාජ්‍ය බලය පාවිච්චි කරන්න අවකාශ සැලසෙනවා. එතකොට රාජ්‍ය සේවය ආපහු පුළුවන් ඒ කට්ටියට, ඒවා ඕන කරන කට්ටියට සීල් රෙදි බෙදන්න. සීල් රෙදි මිලියන 600ක බෙදුවම ඩොලර් 50ට ගත්ත සීල් රෙද්දට බිල දැම්මා. ඩොලර් 10ට ගත්ත සීල් රෙද්දට ඩොලර් 50ට බිල් දැම්මා. එතකොට මිලියන 600ක් ගත්තම මිලියන 120ක් යන සීල් රෙදි වලට මිලියන 600ක් බිලක් පෙන්නුවා. එතකොට මේ වගේ දේවල් කරන්න පුළුවන් වෙන්නේ තමයි ඒ රාජ්‍ය සේවා කොමිෂන් සභාවට හෝ රජයේ සේවයට, ඒවට උපමාන දැමීමට මැතිවරණ කොමිසමට නොහැකි තත්ත්වයක් ගෙනියමට හදන්නේ. එවැනි දේවල් ඉදිරියට කරගෙන යන්න. ඊළඟට අපි දකිනවා 20 වැනි ව්‍යවස්ථා සංශෝධනය හරහා පුද්ගලික මාධ්‍යයටත් උපමාන දැමීමට හැකි පාරක් කපනවා. මීට ඉස්සර මැතිවරණ කොමිසමට හැකියාව තිබුණා රජයේ මාධ්‍යයට මුද්‍රිත වෙන්න පුළුවන්, රූපවාහිනී වෙන්න පුළුවන්, අවශ්‍ය ඒවා පාලනය කිරීමට අවශ්‍ය උපමාන නිකුත් කිරීමට. නමුත් මේ අවස්ථාවේදී 20 වැනි ව්‍යවස්ථා සංශෝධනය හරහා පුද්ගලික මාධ්‍ය පාලනය කිරීමට ක්‍රමවේදයක් හදාගන්න යනවා. පුද්ගලික මාධ්‍ය කොහොමවත් බහුතරයක් පාලනය වෙන්නේ වර්තමාන රජය මගින්. නමුත් ස්වාධීන වැඩ කරන්න කැමති මාධ්‍ය ඉතා සුළු ප්‍රමාණයක් තියෙනවා. ඔවුන්ගේ අතපය කොටු කරලා, ඔවුන්ව බැඳලා දාලා, ඔවුන්ට නීති රීති පැනවීමට මාර්ගයක් හදාගන්න උත්සාහ කරන වගයි මේකෙන් අපට පේන්නේ. ඊළාට මේ දවස්වල අපට ඇහෙනවා නිතරම මාධ්‍යයේදී, පාර්ලිමේන්තුවේදී මැතිවරණතුරු කතා කරනවා අපට 3/2 වරමක් දුන්නා, ඒක හින්ද අපට ඕන දෙයක් කරන්න පුළුවන් වගේ හිතාගෙන තමයි කතා කරන්නේ. 3/2 ජනතාව දෙන්නේ සදාචාරාත්මක දේවල් කරන්න මිසක් රටට ආරක්ෂාව.
ඔබතුමාට විනාඩි 2ක කාලයක් තියෙනවා. ඔබතුමාට විනාඩි 2ක කාලයක් තියෙනවා.
මට විනාඩි 10ක් හදලා තියෙනවා.
ඔබතුමාට තව විනාඩි 2ක් තියෙනවා.
විනාඩි 8ක් ගියාද?
ඔව්.
දැනත් කාලය දෙනවා. එතකොට 3/2ක් තිබුණා කියලා හැමදේම කරන්න බෑ. ඊයේ මම පාර්ලිමේන්තුවේ බලාගෙන හිටියා. ඒක ඇමති කෙනෙක් කතා කරගවන් කිව්වා අපිට දැන් පුළුවන් ඔය පැත්තේ ඉන්න කට්ටිය එක්කෙනෙක් වට කරන්න 3 දෙනා ගානේ දාන්න කියලා. 8 පාස් නැති වුණාම 3/2 ගණන් කරගන්න බෑ. එක්කෙනෙක් වට කරන්න 3 දෙනෙක් දාන්න නම් 4/3ක් තියෙන්න ඕනේ. එතන 3/2යි තියෙන්නේ. හැබැයි ඒ වගේ තර්ජන කරනයට මම කියන්න කැමති, අපි තර්ජන වලට බය නැහැ. 3 දෙනෙක් දාලා එක්කෙනෙක් වට කරන්න ඕනේ නැහැ. මම තනියම ඉස්සරහ පෙළේ ඉන්න ඔක්කොම කට්ටියක පාට ගන්න ලෑස්ති. අපි දෙවෙනි පෙළේ ගන්න දානවා. ඊට පස්සේ අපේ චමින්ද වගේ කෙනෙක්, චමින්දගේ පාරවල් වල රහ විඳපු කට්ටිය ඔය පැත්තේ ඉන්නවා. 3 වැනි පෙළේ අර දයාසිරියමත් ඉන්න හින්දාවත් ඔබ කරාටේ දන්නවා. අපි දන්නවා අපේ දයනාගමගේ මන්ත්‍රීතුමිය. එයා ඊතුගේ කරාටේ කළුපටි තියෙනවා. එතකොට 3/2ක් තිබ්බා කියලා අපි වට කරලා ගහන්න ඒවට සූදානම් වෙන්න එපා කියලා අපි තා ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. ඊළඟට 20 වැනි ව්‍යවස්ථා සංශෝධනයේ පාර්ලිමේන්තුව දුර්වල කරනවා. මෙතන ඉන්න තමුන්නාන්සේලා ඔක්කොම එකතු වෙලා සිරිසඟ බෝලා වගේ තමුන්නාන්සේලාගේ බලතල එක්කෙනෙකුට බාර දෙන්න හදනවා. අගමැති දුර්වල වෙනවා. මේ පොහොට්ටුව නිර්මාණය කරපු, මේක නායකත්වය දුන්න, මේකේ පෙරගමන් කරුවා අනිවාර්යයෙන්ම බවට පත් වෙනවා. ඒවා අපි දන්නේ නැහැ දිත්ත ධම්ම වේදිනිය කර්මද කියලා. මොකද එතුමා හැමදාම ශක්තිමත් වෙන්න බලය පාවිච්චි කරන්න ඉතාලම කැපීමෙන් වැඩ කරපු නායකයෙක්. ඒක තමයි යථාර්ථය. නමුත් එතුමාත් පබේ බවට පත් කිරීමට 20 වැනි ව්‍යවස්ථා සංශෝධනය ක්‍රියා කරමින් සිටිනවා. ඇමතිවරුන් පත් කිරීමේ සීමාවක් නැහැ. ඒක නම් ලණුවක් දීලා තියෙනවා. ඒ ලණුව දීලා තියෙන්නේ ඒ වගේ ශ්‍රී ලංකා ජාතික පක්ෂය ඉන්නවා ඇමතිකම් බලාගෙන කෙලහලහලා ඉන්න කට්ටියක්. ඒගොල්ලොන්ගේ රඳවා ගන්න 3/2 ඡන්දය ගන්න දීපු ලණුවක් තමයි. නැත්නම් අනිවාර්යයෙන්ම හිතුන හැටියට තමයි ඇමතිවරු දෙන්නේ නැහැ. ඒක කියෙව්වම මේගොල්ලෝ හිතාගෙන ඉන්නා ඒගොල්ලන්ට ඇමතිකම් ලැබෙයි කියලා 3/2 පඹි වගේ අත උස්සනවා. ඊළඟට මේ ස්වාධීන කොමිෂන් සභාවේ සභාපතිවරු සමාජිකයින් සහ උසස් නියතලදාර නිලධාරීන් ජනාධිපතිට පත් කළ හැකි විදියට 20 වැනි සංශෝධනය ගේනවා. පාර්ලිමේන්තු සභාවට කරන්න පුළුවන් නිරීක්ෂණ ලබා දීව පමණයි. ඒකන්ද ඒවා ඉතා ශක්තිවත් නැහැ. ඒකන්ද එතෙන්දි සිද්ධ වෙන්නේ ඒකාධිපතියෙක් වගේ මේ සියලු ස්වාධීන කොමිෂන් සභාව පාලනය කරමින් ඒවා පඹයව බවට පත් කරනවා ඒවා කාර්යක්ෂම බවට පත් කරනවා. දැන් මම තව එකක් කියන්න ඕනේ. මෙතන ඉන්නවා ගරු අධිකරණ ඇමතුමා අද එතුමා මෙතන නැහැ. අපි එතුමාට අතීතයේ ඉතා ගරු කරා. ගරු ගාම්භීරව අපි එතුමාට සැලකුවා. එතුමාගේ උගත්කම එතුමාගේ දැනුම අවංකභාවය. නමුත් මම ළඟදී දැක්ක එක දවසක් එතුමා මාධ්‍යයට කියනවා ස්වාධීන කොමිෂන් සභාව කන්නද කියලා. එව නැති අපට එතුමාගෙන් අහන්න සිද්ධ වෙනවා. අපට අහන්න වෙනවා ඔබතුමාගේ ජනාධිපති නීතිඥ කම කන්නද කියලා. මොකද ස්වාධීන කොමිෂන් සභාව කන්න නම් අලිසබ්රි මහත්මයා දැන් උගතෙක් හැටියට වියතෙක් හැටියට මේ සභාවට ඇවිල්ලා මම හිතන්නේ මේ සභාවේ ගොඩාක් ඉන්න අටපාස් කට්ටිය අපි වගේ ඕලෙවල් කට්ටිය ඒගොල්ලොත් එක්ක ආශ්‍රයයට වැටලා දැන් වියත් බග වහල් මගක් බවට පත් වෙමින් පවතින වගයි මට කියන්න තියෙනවා. ඊළඟට මම දැක්කා මේ සභාවේ ඉන්නවා තව ඇමතුමියක් එතුමියත් වියත් මගෙන් එතුමිය කියනවා මම දැක්කා 20 වෙනි සංශෝධනයේ ගේන්නේ තාවකාලිකවලු. ඊට පස්සේ හොඳ එක්කෙනෙක් ගේනවලු. ඒ කියන්නේ මේ ඌර්කේක් ගේනවා ඉස්සෙල්ලා ඊට පස්සේ ගේන උළුපැටියෙක්. එතකොට මේ කියන්නේ එතුමියම පිළි අරන් තියනවා වියත්තා සංශෝධනයේ කියන්නේ ඌර්කේක් කියලා. එතකොට එතුමිය එහෙම කියනවා නම් මට එතුමියගෙන් අහන්න සිද්ධ වෙනවා. ඉතින් අපට ඕන නම් නර්ස් කෙනෙක් හදන්න අපි ඉස්සෙල්ලා දොස්තර කෙනෙක් කරලා ඊට පස්සේ නර්ස් කෙනෙක් බවට පත් කරනවාද කියලා. ඒ වගේ කතාවක් එතුමිය කියන්නේ හරයක් නැති කතාවක්. ඒවා අපට තේරෙන විදිහට අසහනයෙන් කියන කතා ජනතා අපසාදයකට තේරුම් අරගෙන කියන කතා ඒකන්ද ඒ කතාවලට අපි වටිනාකමක් දෙන්නේ නැහැ. ඊට අමතරව මම වේගයෙන් කතා කරන්න ඕනේ අද රටේ තියෙන ජනතාව පත් කරලා තියෙන පීඩනය ආර්ථික පීඩනය තමුන්නාන්සේලා කරුණා කරලා ව්‍යවස්ථා සංශෝධන හදමින් තමුන්නාන්සේලා ශක්තිමත් වීම මතක් කරලා ආර්ථික පීඩනයෙන් ජනතාව බේරගන්න මම මේ දවස්වල ගමින් ගමට යනවා ස්තුති කරන්න යනවා. දකුණේ අපි ගියා ශාකා සමිති හදන්න ජනතාව කතා කරනවා. රුපියල් දෙකේ පුවක් ගෙඩිය දැන් 25යිලු. බුලත් රුපියල් 25යි බුලත් ටික දැන් 60යිලු. මයියක්ක රුපියල් 60ට තිබුණ එක දැන් රුපියල් 120යිලු. හොඳයිද? තමුන්නාන්සේ හැම්බේකන් චීස් සම්බෙනවා ඇති. මේව අහිංසකයෝ කනේවා. තමුන්නාන්සේ කොහෙද පහත් උනේ? ඊළඟට සීනි රුපියල් 90ට තිබුණ එක 140යි. ඒකත් හොඳයිද? තමුන්නාසිර දිය වැඩියවද? ඔය තොඩවන්න එපා. දැන් මට මෙතෙන්දි මතක් වෙනවා මගේ මම ගරු කරන
අමුදායේ ලොක්ෙක්නේ. ඔබතුමා කතා කරනකොට පොඩි ටිකක් විනයක් ඇතුව කතා ගන්න.
දැස්නට ඒක නීති ප්‍රශ්නයක්
නතර හදන්න බෑ. ඒව හදන්න ඉන්නවා කතානායකතුමී. වැඩේ 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 එනවද? වැඩේ 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 කොහෙ යන වැඩේ කාර්යෙක
කඩල ධර්මන්තිතුමා අදාළ මාතෘකාට අනුව කතා කරන්න. ධර්මන්තිතුමා අදාළ මාතෘකාට අනුව කතා කරන්න.
ඊළඟට මම තවත් එකක් තියා ඇත්තද? එහෙමවත් කරගන්න දෙයක් බෑනේ. එහෙමවත් දෙයක් කරන්න බෑනේ. ඔය බඩ බස්ස ගන්නවා බඩ. සංගරේ එහෙමවත් දෙයක් කරගන්න බෑ.
මාගේ කාලය අවසන්.
ඊළඟට මට ඉතා ගෞරවයෙන් කියන්න ඕනේ මේ සභාවෙන් ඉල්ලා සිටිනවා දැවෙන ප්‍රශ්න කිහිපයක් තියෙනවා. මාදම්පා ගඟ මේ කාලේ හිර වෙලා තියෙන සුනාමියෙන් පස්සේ ඒ පැත්ත ගොවි මහත්තුරු මේව දෙපැත්තරම ප්‍රයෝජනවත් හින්දා මට කියන්න අවසර දෙන්න. ගොවි මහත්තුරු ඉතා කනස්සල්ලෙන් පත් කරනවා ගාලු දිස්ත්‍රික්කයේ අපේ රමේෂ් අමත්තුමා මා හිතන්නේ මේ ගැන සොයා බලයි කියලා බලාපොරොත්තු වෙනවා. ඒ ගඟ සුනාමියෙන් පස්සේ බොක් වෙලා දැන් පොකුණක් වෙලා තියෙනවා. ඒක නිසා ප්‍රදේශයේ නිතර ගංගතුරු වදුරු ඇති වෙනවා. මේ ප්‍රශ්නේම තියෙනවා වත්තල ජයල කැලිනි වගේ පැතිවල. අද කතා කරා අපේ ගම්පා දිස්ත්‍රික්කයේ පළවෙනියා වෙච්ච ගරු මන්ත්‍රීතුමා එමත්තුමා එතුමා ඔලිය මුල්ලේ පොම්පාගාරය ගැන කතා කරේ
නැහැ.
ඒ ගැන ක්‍රියා කරන්න පොම්පාගාරයට බඩුත් ගෙනලා තියෙන්නේ පොකුණකුත් හදලා තියෙන්නේ. ඒකන්ද ඒ ගැන කරුණා කරලා ක්‍රියා කරන්න කියලා. ඊට අමතරව මෙතන හිරේ දැමිල්ලක් ගැන කතා කරා පහුගිය දවස්වල ගරු
දයාසිරි ජයසේකර මහත්මයා ඔබතුමාට විනාඩි 6ක කාලයක්
තියෙනවා. මම සුදුවන්තේන අද මේ අවස්ථාව ලබා දීම ගැන මම හිතන්නේ ශ්‍රී ලංකා ප්‍රජාතන්ත්‍ර සමාජවාදී ජනරජයේ මැතිවරණ කොමිෂන් සභාව පිළිබඳව කාර්යසාධන වාර්තාව ඉදිරිපත් කළා තිබෙනවා. ඒකත් සාකච්ඡාවට මඳුම් වෙන කාරණයක් අද දවසේ. මම හිතන්නේ විශේෂයෙන්ම මේ මැතිවරණ කොමිෂන් සභාව පිළිබඳ සාකච්ඡා කිරීමේදී අපිට මූලික වශයෙන් මේ කොමිෂන් සභාව පිළිබඳව සාකච්ඡා කරන්න සිද්ධ වෙනවා. 2019 ආණ්ඩුකවස්සා සංශෝධනයේ ඇති කරපු ප්‍රධාන කාරණයක් තමයි මේ මැතිවරණ කොමිෂන් සභාව. මේ මැතිවරණ කොමිෂන් සභාව ස්ථාපිත කිරීමේදී අපි දැක්කා මේ මැතිවරණ කොමිෂන් සභාව සමන්විත වුණාම විශේෂයෙන්ම ව්‍යවස්ථාදායක සභාවෙන් ඒ තුළ ඇති වුණ අර්බුද ගණනාවක් අපි දැක්කා. විශේෂයෙන් අපි ස්තුතිවන්ත වෙනවා මේ පහුගිය කාල වකවානුවේම විශේෂයෙන් මහින්ද දේශප්‍රිය මැතිතුමා මේ මැතිවරණ කොමිෂමේ සභාපතිවරයා විදියට ගත්ත තීන්දුව තීරණ ගැන අපිට විශාල ගෞරවයක් තිබෙනවා. මොකද හේතුව එතුමා ප්‍රායෝගිකව මේ වැඩපිල්ලේ අවුරුදු ගාණක් හිටපු කෙනෙක්. ඒ නිසා එතුමා ගත්ත ක්‍රියාමාර්ග අපිට මං හිතන්නේ මැතිවරණවලදී දේශපාලන පක්ෂවල විදියට අපි දේශපාලන පක්ෂත් සමග සාකච්ඡා කරලා ගත්ත තීන්දුවලදී ඉතාම වැදගත් ප්‍රායෝගික තීන්දුවලට එන්නේ එතුමා විශාල දායකත්වයක් දැක්කෝ. හැබැයි මම කියන්න කැමතියි මේ කොමිෂන් සභාව පත් කිරීමෙන් අනතුරු කොමිෂන් සභාවෙන් පත් කිරීමෙන් යම් යම් සාධනීය කාරණා සිද්ධ වුණා වගේම මේ කොමිෂන් සභාව ඇතුලේ සමාජිකයෝ විවිධාකාරයේ තමයි මේවා විග්‍රහ කරුවේ. පක්ෂ ලේකම්වරු විදිහට අපි ගියාම මම මේ පහුගිය කාලෙත් අපි මේ පාර්ලිමේන්තු මැතිවරණ මැතිවරණයේදී ඔබතුමියත් දන්නවා අපිට අඩුම තරමේ තමන්ට කාර්යාලයක් නිවසක හදා ගන්න නිවසේ කාර්යාලයේ තමන්ගේ අංකය ප්‍රදර්ශනය කරන්න තිබුණ අයිතියත් අහිමි කෙරුවා. ඒකත් පහලා දාන්න සිද්ධ වුණා අන්තිමට. අපි ගිහිල්ලා කිව්වම අඩුම තරමේ අපේක්ෂකයාට කාර්යාලයක් හදාගන්න කියලා මේ ඡන්ද ක්‍රමය තුළ පුදුමයක් දන්නවා. විශාල ප්‍රශ්න ගණනාවක් තියෙනවා, විශාල මුදලක් වියදම් කරන්න තියෙනවා. මේ මැතිවරණ ක්‍රමය අපිට දරන්න පුළුවන් මැතිවරණ ක්‍රමයක් නෙවෙයි, මේක අහෝසි කරලා අලුත් ක්‍රමයක් වහාම පාර්ලිමේන්තුව හදන්න ඕන. ඒ වට තමයි 19 ආණ්ඩුකවාසා සංශෝධනයේ ඡන්දය දුන්නේ මේ එදා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය ඇතුළු එක්සත් ජනතා නිදහස් සන්ධානය. මොකද 19 ගණන්ලා පහුවදා උදේ 20 ගේනවා කියපු ඉඳා 19ට ඡන්ද දුන්නා. හැබැයි 19 වැඩේ කරගෙන 20 වැඩේ කරගන්න නැතුව අවුරුදු 5ක් ඒක ඇතුළේ නිකන් ඉඳීමේ ප්‍රතිඵලය තමයි මේ තියෙන්නේ. ඒ නිසා මම කියන්නේ 19ට අතිවිශ්වාසය කියලා කතා කරන හැම කෙනෙකුටම කියන්න තියෙන එක කාරණයක් තමයි 19ට අපි අතිවිශ්වාසය 20ට අත උස්සන්න ඕන නිසා. එනිසා අපි මේ ක්‍රියාදාමය තුළ දැක්කා මැතිවරණ කොමිෂමේ සමාජිකය හැසිරුණ ආකාරය. දැන් රත්නජීව නූල් මාත්‍ය ගැන මට පුද්ගලික ප්‍රශ්නයක් නැහැ. හැබැයි එතුමා ගිහිල්ලා කියනවා යාපනයේ දමිළ ජනතාවට නැත්තම් පුවත්පත් සාකච්ඡාවක් තියලා කියනවා.
ඔබට මාර්තා විනාඩි දෙකක කාලෙ
පුවත්පත් සාකච්ඡාවක් තියලා කියනවා පොජ්ජන පෙරමුණට ඡන්ද දෙන්න එපයි කියලා. මේ මැතිවරණ කොමිෂමේ සමාජිකයෝ. එතකොට අපි කතා කරපුවාම අපි කිව්වම ඇයි දේශපාලන පක්ෂ මම ඇහුවා පන්තිතුමා මම ඇහුවා කතා කරලා මේ මැතිවරණ පොතේ නීති රීති තියෙනවා ඇත්ත. හැබැයි මේවා ප්‍රායෝගිකව ක්‍රියාත්මක කිරීමේදී දේශපාලන පක්ෂවල නායකයන්ට නැත්තම් ලේකම්වරුන්ට එන්න කියන්නේ ඇයි? මේ අයත් එක්ක සාකච්ඡා කරලා අවශ්‍ය කරන පියවර ගන්න. එතකොට අපි කතා කරමු අපි කිව්වා මේක සමහර තැන්වල අපිට එහාට මෙහාට වෙන්න සිද්ධ වෙයි. මං කිව්වා දැන් මේ අපිට කාර්යාල කරින් ඉඩ දෙන්න. අපේ දිස්ත්‍රික්කේ නම් දිස්ත්‍රික්කේ අපේ කුරුණෑ දිස්ත්‍රික්කේ ආසන 14 නම් ආසන 14ට එක කාර්යාලයක් කරින්න දෙන්න අපේක්ෂකයෙකුට. ඒගොල්ලෝ කියන නෑ නෑ. ඒ ඔයාලා එවනේ මේවා හදාගෙන එන්න අපෝ පාර්ලිමේන්තුවට ගිහින්. ආ එතකොට අපිට ඔව් එතකොට කාටද අපි මේ කතා කරන්නේ? ඒ විදිහට ඉතාම ප්‍රායෝගික නැති ආචාර්යවරු ඉන්නවනේ ප්‍රායෝගික නැති කට්ටිය. ඒ කියන්නේ අර ජයම්පති වික්‍රමාර්ථ මහත්තයා ඇවිල්ලා ලංකාවේ අලුතෙන් ගෙනාවා දානමිනී ආණ්ඩුකවාසා සම්තුනේ ගිනාපු එක්කෙනෙකුත් නැහැ. අන්තිමට එයාත් රට ගියා. තමුන් අන්සලත් ඉවරයි, පාර්ලිමේන්තුවත් ඉවරයි, ඔක්කොම බැනුම් ගන්නවා දානමිනී ආණ්ඩුකවාසා සංශෝධනයේ කොමිෂන් සභාවගෙන. ඒවට දෙන්න උත්තර නැහැ. හරි, ඉතින් මං හිතන්නේ ඒකේ ඉඳන් හොඳට මම ඒ ආචාර්යතුමීට අසාධාරණයක් නෙමෙයි මම මේ කියන්නේ. සමහර ආචාර්ය මහාචාර්යරු ඉන්නවා, ඒගොල්ලන්ට පොතේ දැනුම විතරයි තියෙන්නේ. මෙලෝ ප්‍රායෝගික දැනුමක් නැහැ. ඒ නිසා අපි කියන්නේ ඒවා දානකොට කරුණා කළා මේ සියලු දේවල් ගැන කල්පනා කරලා කතා කරන්න ඕනේ. ඒ නිසා තමයි අපි මේ මැතිවරණ කොමිෂන් සභාව අපි දකින අඩුපාඩු ටික තියෙන්නේ. මොකද හේතුව
ඒ කොමිසම සභාවේ රැස් කරගන්න තුන් දෙනාම රැස් කරගන්න නැත්නම් තීන්දුවක් ගන්න බෑ. ඒ තුන් දෙනාම ආවෙ නැත්නම් තීන්දු ගන්න බෑ. එක එක්කෙනෙක් එක කාරණයක් කියනකොට තව එක්කෙනෙක් තව කාරණයක් කියනවා. මේ නිසා මේ මැතිවරණ කොමිසම සභාවේ විශාල හානියක්.
මුතුමයි කාලය අවසන්.
සිද්ධ වුණයි කියන කාරණය අපි පිළිගන්න ඕනේ. ඒ නිසා මේ මැතිවරණ කොමිසම සභාව මේ තියෙන තත්ත්වයන් තුල ක්‍රියාත්මක කරනවට වඩා හොඳයි. නැවත අපි අලුත් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් අපමණයි යෝජනා කරන්නේ. මේ 19 අවෝසි කරලා ඒ වෙනුවට 20 ගෙනල්ලා නැත්නම් 20 වෙනි සංශෝධනය ගෙනල්ලා වහාම අපි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනයකට නැත්නම් සමස්ත ආණ්ඩුක්‍රමයක් හදන්න අපි පෙළ ගැහිය යුතුයි. නැතුව මේකට මේ 19 හොඳ කෑලි තියෙනවා ඒ නිසා ඒවා තියාගන්න ඕනේ, 20 නරක කෑලි තියෙනවා ඒ නිසා ඒක අයින් කරන්න ඕනේ කියලා එහෙම කරන්න බෑ. මේ 78 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවට කිව්වේ ජයජාවදන මහත්තයා මේකේ කෑලි කෑලි ගලවන්න හදන්න එපා. මේක එක කුට්ටියක් තියෙන්නේ. මේකේ කෑලි ගලවන හදපු එකෙන් තමයි මේ 19 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය විශාල විකාර රූපයක් බවට පත් වුණේ. ආයතන තුනක් ඇති වුණා, ජනාධිපති, අගමැති, කතානායක තුන් දෙනෙක් තැන් තුනක ඉඳලා ආණ්ඩුමේ වුණා. ඒ නිසා මම නම් කියන්නේ මේ මැතිවරණ කොමිසම සභාව යම් විදියකට ඉවත් වෙනවා වගේම ආපහු නැවත අලුත් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් තුළ මැතිවරණ කොමිසම සභාව ස්ථාපිත කරලා නිවැරදිව ඒක ක්‍රියාත්මක කරන්න හරි මිනිස්සු ටිකක් මේකට දාලා වැඩේ පටන් ගන්න කියලායි මගේ යෝජනාව තියෙන්නේ. ඒ නිසා මම මිලේඩි කතා කරන්න ඔබතුමනි ස්තුතිවන්ත වෙනවා මට වෙලාව ලබා දීම ගැන.
ගරු සෙල්වරාස ගජේන්ද්‍ර මැතිතුමා ඔබතුමාට විනාඩි 3ක් කාලයක් තියෙනවා.
අවකි තලමේ දාංගම් கௌரவ தலைவர்களுக்கு வணக்கத்தை தெரிவித்துக் கொண்டு இந்த இடத்திலே இந்த விடயத்திற்கு அப்பால் நான் இந்த கிருபாசிரித்த திட்டம் தொடர்பாக ஒரு சில விடயங்களை நான் பதிவு செய்து கொள்ள விரும்புகின்றேன். 1978 ஆண்டு அரசியல் ஜாப்பின் 148 உறுப்புறையின் பிரகாரம் பாராளுமன்றமானது பகிரங்க நிதிகளின் மீது பூரணமான கட்டுப்பாட்டை கொண்டிருக்க வேண்டும். ஆனால் 20வது திருத்தத்தின் பிரகாரம் பாராளுமன்றம் அந்த அதிகாரத்தினை இழந்து விடுகின்றது. இந்த நிலைமையானது இந்த நாட்டிலே மிகப்பெரிய ஒரு நிதி மோசடிக்கு வழிவகுக்கப்பட்டு எதிர்காலத்தில் இந்த நாடு மிகப்பெரிய ஒரு பாதாளத்திற்குள் செல்லக்கூடிய ஒரு சூழலை நோக்கி இந்த 20வது திருத்தச் சட்டமானது கொண்டு செல்லப் போகின்றது என்பதைத்தான் இது எடுத்து காட்டுகின்றது. 19வது திருத்தச் சட்டத்தின் பிரகாரம் உறுப்புரை 41 ஆனா பிரகாரம் கணக்காய்வு சேவை ஆணைக்குழுவானது அது இருந்தது, அது இப்பொழுது 20வது திருத்த திட்டத்திலே முற்றாக இல்லாமல்
செய்யப்படுகின்றது.
உறுப்புரை 153(1) பிரகாரம் கணக்காய்வாளர் நாயகம் ஒருவர் தகமை பெற்ற கணக்காய்வாளராக இருத்தல் வேண்டும். ஆனால் 20வது திருத்தத்தில் தகமை பெற்ற கணக்காய்வாளராக இருத்தல் வேண்டும் என்பது நீக்கப்பட்டுள்ளது. உறுப்புரை 153(4) பிரகாரம் அரசியலமைப்பு பேரவையின் விதப்புரையின் பிரகாரம் கணக்காய்வாளர் நாயகம் ஒருவரை ஜனாதிபதி நியமிக்கலாம் என்று குறிப்பிடப்பட்டுள்ளது. ஆனால் 20வது திருத்தத்தில் அரசியலமைப்பு பேரவையின் எந்த ஒரு விதப்புரையுமின்றி ஜனாதிபதி ஆளுநரை நியமிக்கலாம் என்று குறிப்பிடப்பட்டுள்ளது. உறுப்புரை 154(1) பிரகாரம் அரச திணைக்களங்களதும் ஜனாதிபதி செயலாளர் அலுவலகம் பிரதம அமைச்சரின் செயலாளர் அலுவலகம் என்பவற்றின் கணக்குகளை கணக்காய்வு செய்தல் வேண்டும் என்று குறிப்பிடப்பட்டுள்ளது. ஆனால் 20வது திருத்தத்திலே ஜனாதிபதியின் செயலாளர் அலுவலகம் பிரதம அமைச்சரது செயலாளர் அலுவலகம் என்பன கணக்காய்வு செய்யப்படுதல் என்பது நீக்கப்பட்டுள்ளது. உறுப்புரை 154(2)(2)லே குறிப்பிடப்பட்டுள்ள அரச கம்பெனிகளின் கணக்குகளை கணக்காய்வு செய்தல் வேண்டும் என்று குறிப்பிடப்பட்டிருக்கின்றது. ஆனால் 20வது திருத்தத்தில் அரச கம்பெனி என்ற சொல் நீக்கப்பட்டுள்ளது. அரச கம்பெனிகளில் 50% அதிகமான பங்கு உடைமையை அரசு கொண்டிருக்கின்ற பொழுதும் இவ்வாறு திருத்தம் செய்யப்பட்டிருப்பது என்பது மிகவும் ஒரு ஆபத்தான விடயம். கடந்த காலங்களிலே பாரிய ஊழல் மோசடிகளில் ஈடுபட்ட அரச கம்பெனிகளை கணக்காய்வு செய்யும் பொறுப்பு கணக்காய்வாளர் நாயகத்தின் கடமைகள் பொறுப்புகளில் இருந்து நீக்கப்பட்டுள்ளமை மிகவும் ஆபத்தான ஒரு விடயம். உதாரணமாக சதோசா மற்றும் நிலக்கரி கொள்வனவு தொடர்பான நிறுவனங்கள் இதிலிருந்து நீக்கப்பட்டுள்ளன. உறுப்புரை
154
பகிரங்க கணக்குகளை கணக்காய்வு செய்து பாராளுமன்றத்திற்கு சமர்ப்பிக்கும் கணக்காய்வாளர் நாயகத்தின் கடமைகளும் பொறுப்புகளும் அதிகாரங்களும் 20வது திருத்தச் சட்டத்தின் பிரகாரம் பறித்தெடுக்கப்பட்டுள்ளது. இந்த செயல்பாடுகள் என்பது இந்த 20வது திருத்தச் சட்டத்தின் மூலம் ஒரு நாடு ஒரு பெரியொரு ஒரு இக்கட்டுக்குள் செல்லப்போகின்றது என்பதனைத்தான் தெளிவுபடுத்துகின்றது என்பதை இந்த இடத்திலே சுட்டிக்காட்டி இந்த 20வது திருத்தச் சட்டம் கொண்டுவரப்படக்கூடாது என்பதை இந்த இடத்திலே வலியுறுத்தி அடுத்ததாக இன்னும் ஒரு சில விடயங்களை குறிப்பிட்டு நிறைவு செய்கின்றேன். கிளிநொச்சி, முல்லைத்தீவு, வவுனியா, மன்னார் மாவட்டங்களிலே பணியாற்றும் யாழ்ப்பாண மாவட்டத்தைச் சேர்ந்த அரச உத்தியோகர்கள் 8 தொடக்கம் 10 வருடங்களாகியும் அவர்களுக்கு இடமாற்றங்கள் வழங்கப்படவில்லை. இதன் காரணமாக மன்னார் மாவட்டத்தைச் சேர்ந்த யாழ்ப்பாணத்தைச் சேர்ந்த பிளீஸ் கிம் மீ ஒன் மினிட் ஜால்பாண மாவட்டத்தைச் சேர்ந்த உத்தியோகத்தர் ஒருவர் தற்கொலை செய்து கொண்ட சம்பவம் அண்மையிலே இடம்பெற்றிருக்கின்றது. ஆகவே இது தொடர்பாக சம்பந்தப்பட்ட அமைச்சுகள் அக்கறை எடுக்க வேண்டும், அவர்களுக்குரிய இடமாற்றங்களை உரிய காலப்பகுதிக்கு பின்னர் வழங்க வேண்டும் என்று இந்த இடத்திலே கேட்டுக்கொள்வதோடு கல்முனையிலே அம்பாறை மாவட்டத்திலே கல்முனையிலே தமிழ் பிரதேச செயலாளர் பிரிவுக்குரிய கணக்காளர் நியமனம் இன்னமும் இடம்பெறவில்லை. இதனால்
அந்த
ராசனே ஹொபவன கரு மந்திரி துமியனி கமிஷன் சபா மத்தியர்ண கமிஷன் சபா காரசாதக அவஸ்தாவ சந்தா அவஸ்தாவக் ரபாதியம் பிலிபந்தவ இஸ்தூதி பந்த வேணவ வகேம பசுகிய ஆண்டுவ காலே தானமேனி சான்சோதனேட அப்பே தயாசிரி அமாத்துமா கியப்பு விதிகட அப்பேங் அப்பே பக்ஷே உதவிகேங் சந்தே லபாகத்தே நவ மெத்திவரண கிரமையாக கேனவ கீழ நமுத்த அப்படி தக்கினே தகமே தானமியின் சன்சோதனை நிசா ரட்ட அவுளேன் நகுலட்ட பத்தேனுவ மிசாக் ஜனாதிபதி வரையாட்ட திபிச்ச பலே அஹிமி உனா மிசாக் ரட்ட இதிரேட்ட ஏமக் அப்படி பசுகி அவருது பகே தக்கினே எனிசா மெத்திவரண கமிஷன் சபாவ பிலிபந்த ஜனதாவகியத்தின் விஸ்வாசய சமஹர குத்கலியோ நிசா அஹிமிவிலாகியா மெத்திவரண கமிஷமே ரத்னஜீவன் ஹூல் மகதாகே கிரியாக்கலாப்பய சமாஜே துல தடி தோச தர்சன லக்குனா எதுமா பக்ஷக்ராஹி விதியட ஹசுருனா எனிசா அப்பிட மெத்திவரண கமிஷம பிலிபந்த விஸ்வாசயக் தியாகன்ன புலுவன் கமக் திபுரு நெஹ பஹுகே கால சீமாவ துல அப்பிட மஹா மெத்திவரண இதிரிபத் வெனகொட அப்பிட அவஸ்தாவ துன்னே நெ தமங்கே அங்கேவத் பிரச்சாரய கரகண்ட முதல் தியன உதவியட பமனக் ரூபவாஹினி விளந்து தன்வியின் தொழில் ஏ அவஸ்தாவங் அஹிமிவுனத் அப்பி வகே துஷ்கர டிஸ்ட்ரிக் நியோஜனே கரண தேசபாலக்ஞின்ட தமங்கே ஏ பிரச்சார கட்டுகத்து கரகனகே இத்தாம் அசீர்வேன் எனிசா அப்பி விசேஷம் மதக்கரண்டோனே மெத்திவரண கொமிஷம் வசர கணனாவக் பிராதே சபா மெத்திவரணே வசர தேகட வடி காலையக் மெத்திவரண தியான் நதுவ கட்டுகத்து கரா இன் அனத்துருவ பலாசபா மெத்திவரணே தவமத்திய அநேக அவிநிஷித்தாத்திர பத்திராதிருந்த வசர துணக் உத்திருமத பலாசபாவ நகனிர பலாசபா விசுறுவலா பலாசபா மந்திரி வரியக்கிதிர வசனாகிர பலாசபாவ நியோஜனே கரப்பு ஒபத்துமிய தன்ன பலாசபாவ துளைந்தகன ஏ பிரதேச கொத்தரன் சேவையக் கபி கராதகியனேக மே உத்தரீதர பார்லிமேந்து நியோஜனே கரணும் மகாமத்திரு திதனே கபே பில்லையான் மகாமத்துமா சாமர சம்பத் தசநாயக மகாமத்துமால ஏவகே அப்பே பலாத் திவனுக்கரண கொட்ட அது உத்திரமத பலாதி சம்பூர்ணேம் இத்தாமத்ம பலாசபாவ நொமெத்திவ சியலு கட்டையுத்து அடப்படவில்லா தியனும் அத்தியாபனே சௌக்கிய மே பிரஷ்ன விலட்ட அது நிலதாரின் மிசக் அப்பே தேசபாலக்ஞ நெத்துவ மேவ கிரியாத்ம கிரிமே தடி அப்பஹசுதாவியத்தினு ஜனதாவட விஷால அசாதாரணியாக கிலா தியனும் எனிசா அப்பி ராஜேட்ட கியான்னே கடினமின் பலாசபா மெத்திவரணே பவத்வலா மே பலாத்தல ஜனதாவகே ஏ பிரஜாதந்திரவாதி ஐத்திய அப்படி லபாதென்ன கேன இல்லீம தமாய் மே அவஸ்தாவே மே உத்தரீத்தர சபாவிங் அப்பிக்கிறான்னு தென் பலாசபாவ நடாத்துவட மத்தியம ராஜேன் கோட்டி விசிதா கே வார்ஷேட வெங்கல்ல தீனமா நமுத் மந்திரி ஒரு நெத்துவனா கியலா மே வியதம் அடுவிலா நெஹ வியதம் வடிவிலா தீன் சமாரு கேனோ மந்திரி ஒரு மெச்சர் வியதம் கியா கியலா நமுத் மந்திரி ஒரு நெத்துவ மெப்பமன முதலா வேகரல்ல ஜனதாவட்ட நியம சேவையாக லபிலா தியனவது கியனக்கு அப்பி மே அவஸ்தாவேதி பிரஷ்னகரன்ன கேமதி எனிசா தினிந்தின கல்யாண மே பலாசபா மெத்திவரணே கடினமின் தியலா அப்பி மே உத்தரீதர பார்லிமேந்து நியோஜனே கரணவா மந்திரி ஒரு 28 தினக்கு பலாசபாவ நியோஜனே கரப்பு எனிசா அப்பித்தக்கு ஹிட்டப்பு பிரிச அது அசரண தத்துவ பத்திலா இன்னவா அது பலாத்தக்கு வடக்கிறேனே ஹரிஹட
கரமின் ගරු දිලිප් වේදාරච් මැතිතුමා ඔබතුමාට විනාඩි 10ක කාලයක්
තියෙනවා. විනාඩි 12ක් ඇති.
විනාඩි 10ක් මන්ත්‍රීතුමා. ඊට පෙමෙත්තම ගරු වසන්ති අප බණ්ඩාර මැතිතුමා මූල අසෙන්ට පැමිණ ඇත.
මැතිවරණ කොමිෂන් සභාවේ කාර්යසාධන වාර්තාව ඉදිරිපත් කරන අවස්ථාවේදී මටත් අදහස් කීපයක් ඉදිරිපත් කිරීමට අවස්ථාව ලැබීම ගැන මම බෙහෙවින්ම සතුටු වෙනවා. විශේෂයෙන්ම මම ස්තුතිවන්ත වෙන්න ඕන 9 වෙනි පාර්ලිමේන්තුවේ 6 වෙනි වතාවටත් මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන්න මට අවස්ථාව ලබා දුන් මගේ හම්බන්තොට දිස්ත්‍රික්කයේ ආදරණීය ජනතාවට සහ මගේ නායක ගරු සමගි ජන බලවේගයේ නායක ගරු සජිත් ප්‍රේමදාස මැතිතුමාට මගේ ගෞරවනීය ස්තුතිය මම මේ අවස්ථාවේදී පුද කරනවා. විශේෂයෙන්ම මේ මැතිවරණ කොමිසම ගැන මම මහින්ද දේශප්‍රිය මැතිතුමාට මගේ ස්තුතිය පුද කරනවා. පෞගිය මැතිවරණේ සාධාරණ මැතිවරණයක් ප්‍රජාතන්ත්‍රවාදය ආරක්ෂා කරගෙන පෝස්ටර් නැති කටවුට් නැති රත පෙළපාලවල නැති ආරවුල් නැති මිනිමරුන් නැති සාධාරණ මැතිවරණයක් පැවැත්වීම ගැන මම මැතිවරණ කොමසාරතුමාට මගේ ගෞරවනීය ස්තුතිය මේ අවස්ථාවේදී මම පුද කරමු. ඒ කියනකොට මට මතක් වෙනවා එක වතාවක් එතුමා කිව්වා ඔළුවට වෙඩි තියලා හරි තන්ද මද්දස්ථාන ආරක්ෂා කරන්න කියලා. දණෙන් පහළ නෙවි ඔළුවට වෙඩි තියලා හරි තන්ද මද්දස්ථාන ආරක්ෂා කරන්න කියලා කිව්වා. එතුමාගේ නිර්භීත මනුස්සයෙක්. ඒ වගේම මට මතක් වෙනවා අතීතේ අපි 2006 මම පාර්ලිමේන්තු මැතිවරණයට ඉදිරිපත් වුණේ. එදා ඉඳලා 2020 වෙනකම් මේ මැතිවරණ පෙතන්ඩත් මේ හම්බන්තොට දිස්ත්‍රික්කයේ විශේෂයෙන් මම කියන්න ඕන හම්බන්තොට දිස්ත්‍රික්කයේ රාජපක්ෂ වරුන්ගේ නායකත්වය යටතේ පාතාල මැතිවරණ පාතාල නායකයෝ තමයි මැතිවරණේ ව්‍යාපාර ක්‍රියාත්මක කරේ. 2000 ඉඳලා 2020 වෙනකම් ඔය තන්ඩි මල්ලිලා ඔය ආමි දිනේලා ඔ වම්බොට්ටලා ඔ සුමාරයලා ඔ පස්සර ගුණයලා ඔය චන්ද්‍ර පුෂ්පයලා ජූලම්පිටි අමරයලා උක්කුවල තමයි ප්‍රාදේශීලකම් කොට්ටාසවල මැතිවරණ ව්‍යාපාර ක්‍රියාත්මක කරේ. අමරීමතුමත් අතන ඉන්නවා. ව්‍යාපාර ක්‍රියාත් කරේ. පාරට බයින් දෙන්නේ නැහැ. තන්ද පෙට්ටි උස්සන් යනවා. තන්ද පෙට්ටි ගිනි තියෙනවා. මිනිසුන්ට ගහනවා. මිනිහෙක් මැරුවා අපේ ලුණුගම්බේරේ උකුම් මහත්මයා වෙඩි තියලා මැරුවා ගිනි දවාලේ මැතිවරණ දවසේ. සජිත් ප්‍රේමදාස 4 වතාවක් මරන්න හැදුවා වලස්මුල්ලේ නගරෙදි තුරුසු වෙන පාලමුඩදී එවැගේම මිද්දණියේ කඩපොලේදී එවැගේම ගෙදරට පැනලා වෙඩි තියන්න හැදුවා. ඔය හැම අවස්ථාවෙම අපි එතුමා ආරක්ෂා කරා. ආරක්ෂා කරන නිසා තමයි අද සමගි ජන බලවේගයේ නායක හැටියට රටේ ජනතාවට නායකත්වය දෙන අද එතුමා ඉන්නේ. අන්න ඒ වගේ මැතිවරණ ව්‍යාපාරයක් තමයි හම්බන්තොට දිස්ත්‍රික්කේ ක්‍රියාත්මක කරේ. අදේ පාතාල නායක කිසි කෙනෙක් නැහැ. අපි ඉන්නවා. මොකමතුමා අපි අද ජීවතුන් අතර ඉන්න ජනතාර්ශයක අන්නෙවැනි යුගයක් ඒ නැති කරලා අද 19 වෙනි සංශෝධනයේ අපේ 19 වෙනි සංශෝධනයේ මේ ව්‍යවස්ථාව ගෙනල්ලා මේ කොමිෂන් සභාව ඇති කරපු නිසා තමයි අද මේ මැතිවරණ ව්‍යාපාරයේ සාර්ථකව ක්‍රියාත්මක කරන අවස්ථාව ලැබිලා තියෙන්නේ. ඉතින් මේක නැති කරන්න හදන 20 වෙනි සංශෝධනය ගෙනල්ලා ඒකාධිපතිවාදයකට යන්න හදනවා. අපි ඒවට ඉදි තියන්නේ අපි උරුද්ද වෙනවා. ඒ නිසා මම මේ අවස්ථාවේදී ඒවත් සමගම මම මතක් කරන්න ගන්න ඕන අපේ හම්බන්තොට දිස්ත්‍රික්කයේ විශේෂයෙන්ම මැතිවරණ කොමසාරිස්තුමාගේ නියෝගය පිළිපදින්නේ නැතුව අමාත්‍යාංශවල ලේකම්වරු ඒ රැකියාව වලින් එළියට දැම්මා. විශේෂයෙන්ම ජාතික නිවාස අධිකාරියේ රැකියා 2637ක් පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවේ රැකියා 600ක් යන්ත්‍රෝපකරණයේ 210ක් ව්‍යාපෘති සහකාර නිලධාරි හම්බන්තොට දිස්ත්‍රික්කයේ 800ක් සමෘද්ධි බැංකුවේ නිලධාරි හම්බන්තොට 60ක් ඒ වගේම හම්බන්තොට ලේවායේ මහ ලේවායේ පල්ටුපාන ලේවායේ බුන්දල ලේවායේ මේ රැකියා කරන අහිංසක මිනිස්සු මොකද නෑ නෑ මගේ කතාව කරන්න ඔබතුමා ගාන අන්න ඒ නිසා මේ හම්බන්තොට ලේවායේ ඒ කුලියට වැඩ කරන මිනිස්සු අද 100 ගානක් අද ඉඳලා දාලා තියෙනවා. මිනිස්සු ජීවත් වෙන මිනිස්සු අහිංසක මිනිස්සු මේ මිනිස්සු
පවුල් 4000කට වැඩි කිස්සක් අත රැකියා ගෙලින දාලා තියෙනවා මේ ජනාධිපතිවරණය පස්සේ. මැතිවරණ කොමසාරිස්තුමා ලිඛිතව නියෝගයක් දීලා තියෙනවා දින 180 වැඩ කරපු ජාතික යන්ත්‍රෝපකරණයේ 2016 වැඩට ආවිලා අවුරුදු 4.5ක් සේවය කරපු ස්ථිරපත් ඉන්දීපු ලිඛිතව මැතිවරණ කොමසාරිස් මැතිවරණ වෙලා දීලා තියෙන මේ එළියට දාන්න එපා. මැතිවරණ වුණාට පස්සේ රාජකාරී කරන්න මේ ලිඛිතව මම මේ සභාගත ගැන්සත් කරගත කරනවා. ඒ වගේම තමයි ලුණු දේවායේ ඒ පෞල් පිටින්ම විනාශය පෞල් පිටින්ම එළියට දාලා මේව මේ සහගාන අපරාධ. ඒ වගේම තමයි මිත්‍රවරණි මේ චක්‍රලේඛන අනුව ගරු කථානායකතුමනි සියලුම දෙනා මේව 2000 වසරේ 16 වෙනි ආයතන පත්ති ලබා දීම 2019 වර්ෂයේ සහ අගභාගයේ දක්වා සේවය කළ අය හිටපු ජනාධිපති මහින්ද රාජපක්ෂගේ කාලයේදීම කැබිනට් මණ්ඩලයේ තීරණය අනුව 2014 11 12 වෙනි දින රාජ්‍ය පරිපාලන චක්‍රලේඛන 25 2014 මගින් නැවකට රාජ්‍ය සේවයේදී සිටි දින 180 සම්පූර්ණ කළ සුදුසුකම් සහිත ස්ථිර නො වූ සේවකයන් සියලු දෙනාම ස්ථිර කරනු ලැබුවා. පසුව පසුගිය යහපාන රජයේ මගින් එම 25 2014 ඊට සම්බන්ධ 25 2014 චක්‍රලේඛන නැවත බලගැන්වීම යහපාන රජයේ කැබිනට් මණ්ඩලයේ තීරණය කළා. ඒ අනුව දින 180 සේවක කර සම්පූර්ණ කළ සුදුසුකම් සහිත සේවකයන් 2009 පළවෙනි දින සිට එකීතන්තුල ස්ථිර කිරීමට අනුමත කළා. මේ සියල්ලම මා අවුරුදු 3-4 රැකියා කරපු දින 180 වැඩ කරපු සේවකයෝ මේ 4000කට වැඩි හම්බන්තොට දිස්ත්‍රික්කයේ ජනතාව. ඉතින් මේවා ඔක්කොම එළියට දාලා මොනවද මේ නායක බලාපොරොත්තු වෙන්නේ? විශේෂයෙන්ම පෞගිය මැතිවරණ කාලේ මේ නිවාස අධිකාරී ළමයි උද්ඝෝෂණ කොටුවේ අධිකරු ජනාධිපතිතුමා ගිහිල්ලා පොරොන්දු නැයිකුව ඒ ළමයින්ට රැකියා ලක්ෂ දෙනකොට අනිවාර්යයෙන්ම ඔයාලට රැකියා ටික දෙනවා කියලා. මං එතුමාගේ ඉල්ලන්න කැමති මේ රැකියා 4000 හම්බන්තොට දිස්ත්‍රික්කේ මේ රැකියා 4000 ඒ රැකියා ලක්ෂයට ඇතුළත් කරලා මේ අහිංසක දුප්පත් ජනතාවගේ දරුවන්ට හම්බන්තොට දිස්ත්‍රික්කේ ජීවත් වෙන දරුවන්ගේ ඒ රැකියාව ලබා දෙන්න කියලා මම මේ අවස්ථාවේදී මම ඉල්ලීමක් කරනවා. ඒ වගේම තමයි මැතිවරණ අවස්ථාවේදී නාම රාජපක්ෂ මැතිතුමා අදිත් රාජපක්ෂ අපේක්ෂකතුමා එදා මේ සියලුම ළමයි සුචි සම්මන්ත්‍රණ ශාලාවට හම්බන්තොට කැඳවල මැතිවරණ අවස්ථාවේදී ඒ ළමයි 4000 ගාන කැඳවල රැකියා ලබා දෙනවා කියලා පොරොන්දු වුණා. ඒ වගේම වෙන වෙනම මේ ළමයි අපේ නාම රාජපක්ෂ අමතුමා වෙන වෙනම කණ්ඩායම් හැටියට කැඳවල රැකියා දෙනවා කියලා පොරොන්දු වෙලා ඡන්ද කරන්න එක්කුව මනාප දෙන්න එක්කුව මනාප වැඩි කරන්න ඕනේ එක්කුව එකට එන්න ඕනේ එක්කුව. දැන් එතුමා එකට ආවා. රටේ ජනාධිපති බාප්පා රටේ අගමැති අප්පච්චි තාත්තා එතුමා කැබිනට් ඇමති හම්බන්තොට දිස්ත්‍රික්කේ ජනතාවගෙන් තන්ති අරගෙන ගිහිල්ලා මේ රටේ පාලනය කරන්නේ මේ අහිංසක දරුවන්ගේ රැකියා ටික දෙන්නේ නැති ඇයි? මේ මම කතා නැගතුමනි මේ රැකියා ටික අනිවාර්යයෙන්ම ලබා දෙන්න කටයුතු කරන්න මම මැතිවරණ කොමසාරිස්තුමා එදා දීපු තීන්දුව මම ඉදිරිපත් කරන ඒ වගේම තමයි ගරු කතානායකතුමනි අපේ 2019 තුන්වෙනි මාස 27 වෙනිදා අමාත්‍යාංශය ගැසට් කරපු පත්තීම් ව්‍යාපෘති සහකාර ඒක ඒගොල්ලෝ වැඩ බාරගත්තේ 2019 9 මාස 16 වෙනිදා. ඒ වගේම නාම යෝජනා බාරගත්තේ ජනාධිපති 2019
10 වෙනිදා. You have 2 more minutes.
ඒගොල්ලෝ එළියට දැම්මා.
2 more minutes.
විනාඩි දෙක හම්බන්තොට දිසාපත්තුමා මේ කොමසාරිස්තුමා කතා කරලා ආවම මේ රැකියා නතර ගන්නයි කියලා නෑ මැතිවරණ පස්සේ දෙන්නේ කව අද උනක දුත් දුන්නා. ඇයි මෙහෙම කරන්නේ? මේ අහිංසක මිනිසුන් ගැන කියා අහිංසක දරුවෝ අවුරුදු 4ක් සේවය කරලා ණය අරගෙන තියෙනවා, ලෝන් ගහලා තියෙනවා, ගෙවල් අදන් සල්ලි අරන් තියෙනවා, මෝටර් සයිකල් අරන් තියෙනවා, කසාද බැඳලා තියෙනවා. ඉතින් මේ පවුල් 4000ක් දරුවෝ ඇයි? ඔව් මට මගේ මේ වෙලාව මට ඕන
මන්දම කතා කරන්න.
හරි
ඔබතුමා කතා කරන්න.
හරි හරි මොකද පස්සේ කියන්නේ? ඔව් වන්නමතු කරපුවා පිස්සුව තියෙන මේ ගැසට් කරලා තියෙන්නේ මේ ගැසට් කරලා තියෙන්නේ මම සභාගත කරන බලන්න ඔබතුමාලා හොයලා බලන්න කියලා අනේ මම කතා කරන මේ රැකියා අනිවාර්යයෙන්ම ලබා දෙන්නේ කියලා මං ඉල්ලීමක් කරනවා. මේ මෙහෙම මේ අහිංසක මිනිසුන්ගේ රැකියා දාන්න රැකියා ලක්ෂයක් දෙනවා නේද? රැකියා ලක්ෂයෙන් අනිවාර්යයෙන්ම ලබා දෙන්න හම්බන්තොට දිස්ත්‍රික්කේ ජනතාව මේ ජනතාව ඡන්ද දුන්නා, මහින්ද රාජපක්ෂ දුන්නා, තම රාජපක්ෂ දුන්නා, සජිත් ප්‍රේමදාස දුන්නා, දිලිප් ප්‍රදාස දුන්නා, නාම රාජපක්ෂ දුන්නා, මහින්ද අමරේ දුන්නා. පක්ෂබේද නැතුව මිනිස්සු එක එක කාලයට දෙමව්පිය තන්ද දීලා තියෙනවා. ඇයි මේ මිනිස්සුන්ගේ රස්සාව දැන් තන්දෙක් ගත්තා. ඔක්කොම මිනිස්සු ගෙනල්ලා තන්ද ගත්තා. ඒ තන්ද ගත්ත නිසා අපිට අපේ පක්ෂේ රාමුවේ තන්ද 51,000යි. 1,000යි ඔක්කොම තන්ද අරගෙන මේ වගේ කැතවර ගන්න එපා. කතා කරන්නේ දෙනු රස්සාවත්. අහිංසක මිනිස්සු. දෙන්නකො කතා කරන්නේ මොන කතා කරන්නේ මේ කතා කරනවා. අනුමත කරන්න ඕන රැකියා දෙන්න හම්බන්තොට ජනාධිපති හම්බන්තොට අගමැති හම්බන්තොට කැබිනට් ඇමති හම්බන්තොට මේ රැකියා අවුරුදු 4ක් වැඩ කරපු මිනිස්සු රැකියා ගෙලින් දාලා තන්ද වෙලාදී කාර්යාලයට ගියා කැඳවලා රැකියා දෙන්න කියලා කන්න සියන්නේ ගුවා කන්න සින් ගියාට පස්සේ තාම රැකියා දුන්නේ නිවාස අධිකාරීවරයෝ නෑ නිවාස අධිකාරී තියෙනවා නිවාස
අධිකාරී
මල්ලි විරුවන්සින්න කාලේ නිවාස අධිකාරී පඩි ගව ගන්න බැන්නම් පඩි ගේ
කුඩියට
ගැලලා මිනිස්සු රසා දෙනවා කතා කරන්න එනවා
කාලය අවසන්.
කාලෙත් ඉවර මේ 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 මේගොල්ලෝත් එක්ක කතා කරලා මේගොල්ලන්ට උත්තර දෙන්න කි. ඕන උත්තර දෙන්න එළියට.
කොරමල් මිනිස්ස ජයන්ත් සමරවිද.
ගරු
you have 6 minutes.
ගරු මූලාසන අරූඪ මන්ත්‍රීතුමනි පළමුවෙන්ම නැවත වතාවක් මේ පාර්ලිමේන්තුව නියෝජනය මේ උත්තරීතර සභාව නියෝජනය කරන්න අවස්ථාව ලබා දෙමින් කළුතර දිස්ත්‍රික්කයේ කළුතර පානදුර බණ්ඩාරගම හොරණ බුලත්සිංහල අගලවත්ත මතුගම බේරුවල ආසනයන්හි විරෝධාර දේශප්‍රේමී ජනතාව අපට අවස්ථාව පිරිනැමුවා. එවගේම ඓතිහාසික ජයග්‍රහණයක් කළුතර දිසාවෙන් වාර්තා කළා. 3-2 බලවත් පාර්ලිමේන්තුවක් නිර්මාණය කරන්න කොටාබේ රාජපක්ෂ අතිගරු ජනාධිපතිතුමන්ට සෞභාග්‍ය දැක්ම මේ රට ගොඩනගන වැඩපිළිවෙල ඉදිරියට ගෙනියන්න ඕන කරන බල සම්පන්න පාර්ලිමේන්තුව නිර්මාණය කරන්න මන්ත්‍රීදුර 8ක් කළුතර දිස්ත්‍රික්කයෙන් නිර්මාණය කරමින් අපව නැවත වතාවක් තෙවන වතාවටත් මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන්න අවස්ථාව සලසා දීපු කළුතර දිස්ත්‍රික්කයේ විරෝධාර දේශප්‍රේමී ජනතාවට වාමවාදී ජනතාවට අපේ ශීර්ෂ ප්‍රණාමය මේ වෙලාවේ පුද කරමින් ඔවුන් ඉතාමත් ගෞරවයෙන් සිහිපත් කරනවා. ඒ වගේම ඒ සටනේ අපිත් එක්ක උරිනුර ගැටි කටයුතු කරපු මේ සභාව නියෝජනය කරගන්නට බැරි වුණත් ඒ සටනට ධෛර්ය ශක්තිය දීපු එකතු කිරීම කරපු ජගත් අංගගේ මැතිතුමන් යස්සපාල කෝරළගේ මැතිතුමන් ඒ වගේම ලලිත් වර්ණකුමාර මැතිතුමන් චන්ද්‍රබානු අධිකාරන් මැතිතුමන් සෞදේනි අතුකෝරළ මැතිතුමන් අපේ මේ මැතිවරණ සටනේ සටන් සගයන්වත් මේ වෙලාව ඉතාමත් ගෞරවයෙන් සිහිපත් කරමින් මේ මැතිවරණ කොමිෂන් සභාවේ වාර්ෂික වාර්තාව පිළිබඳ විවාදයට එකතු වෙන්න කැමතියි. අපි කරු මූලාසන අරූඪ මන්ත්‍රීතුමනි මේ කොමිෂන් සභාව පිළිබඳව ස්වාධීන රාජ්‍ය සේවයක් එවැගේම ස්වාධීන මැතිවරණ කාර්යයක් ආදී වශයෙන් වන විශාල විශ්වසනීය හැඟීමක් අපට තිබ්බ මේ කොමිෂන් සභාව ඇති කිරීම සහ ඒවා ක්‍රියාත්මක වේවි කිය. නමුත් අද අපිට තියෙන මේ කොමිෂන් සභාව කියන වචනෙම ඇහෙනකොට මහා අපුලක්. ඒ අපුල ඒ පිළිකුල් සාගත හැඟීම නිර්මාණය වෙන්න ප්‍රධාන වැඩ කොටසක් කරපු කොමිසම් සභාවක් තමයි මේ ඇතිවන කොමිසම් සභාව. ඒ කොහොමද උනේ? ලංකා ඉතිහාසයේ මැතිවරණ පවත්වන්න එපා කියලා උසාවියට ගියා මේ කොමිසම් සභාවේ මහත්වරු. පසුගිය මැතිවරණය අපිට පවත්වන්න හම්බ වෙන්නේ නැහැ කරු අධිකරණය නිවැරදිව ඒ පිළිබඳ විභාග නොකළනම් රත්නජීවන් හූල්ලට ඕනකම තිබුණේ පාර්ලිමේන්තු ප්‍රජාතන්ත්‍රවාදී අකුලන්න. දැන් එනවා මෙතන පාර්ලිමේන්තු ප්‍රජාතන්ත්‍රවාදී කතා කරන්න ජනතාවගේ ස්වාධීන අයිතිය ගැන කතා කරන්න. රත්නජීවන් හූල් හැදුවේ මේ පාර්ලිමේන්තු මැතිවරණය අකුලලා මේ රට අසමත් රාජ්‍යයක් බවට පත් කරන්න තමයි මේ කොමිෂන් සභාවේ මහත්වරු කටයුතු කරමින් හිටියේ. ඒ විතරක් නෙවෙයි පළාත් පාලන මැතිවරණය අවුරුදු 2ක් කල් දැම්මා. පළාත් සභා මැතිවරණය තාම නැහැ. කොමිෂන් සභාවෙන් ඉස්සලා අපූර්වට මේ රටේ මැතිවරණ තිබ්බා. මේ රටේ මැතිවරණ ඉතිහාසයේ හාරා උස්සලා බලනකොට හැම මැතිවරණයක්ම හොරකම් වලින් බහුල වුණේ නැහැ, දූෂණ වංචා වලින් බහුල වුණේ නැහැ. කොමිෂන් සභාව නැතුවත් මේ රටේ කියන්නේ කොමිෂන් සභාව නැතුව දීපු හැම මැතිවරණයක්ම දූෂිතයි කියලාද? එහෙම ඉතිහාසයක් නෙවෙයි ලංකාවේ මැතිවරණ වලට තියෙන්නේ. කොමිෂන් සභාව නැතුවත් මැතිවරණ මේරටේ මහජන පරමා ජනතා පරමාධිපත්‍ය නිරූපණය වෙච්ච ඉතාම ප්‍රජාතන්ත්‍රවාදී ජනයාගේ අයිතිය නිරූපණය වෙච්ච සාධාරණ යුක්ති සහගත මැතිවරණ තිබ්බා. අඩුපාඩුකම් තිබ්බත් තියෙන මැතිවරණ තිබ්බා. මේ කොමිෂන් සභාව අපි මේ කොමිසන්තු භාගයනකොට විවේචන සහිතව වුණත් අපි අත ඉස්සුවේ මේකෙන් ස්වාධීනත්වයක් හැදෙයි මේකෙන් මේ ක්‍රියාවලිය සාර්ථකභාවයට පත් වෙයි කලට වේලාවට මැතිවරණ තියයි ජනතාවගේ පරමාධිපත්‍ය බලය නිසි පරිදි නිරූපණය වෙන අවස්ථාවක් හැදෙයි කියලා එහෙම නෙවෙයි උනේ තව පොඩ්ඩෙන් හූල්ලොක්ක මේක කල් දාලා දානවා එහෙනම් මේ 9 වෙනි පාර්ලිමේන්තුව තාමත් නැහැ පළාත් සභාව නැහැ වගේ 9 වෙනි පාර්ලිමේන්තුව හූල්ට ඕන විදියට කල් දැම්ම නම් තාමත් කල් නැහැ තාමත් පාර්ලිමේන්තුව නැහැ ඒක තමයි කොමිෂන් සභාව වලින් වෙන්න ගිය සන්තෑසිය ඒ විතරක් නෙමෙයි ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි පෞගිය මැතිවරණය ඊටාම අපි ශ්‍රී ලංකා පොදු ජන පෙරමුණ විදියට පළාත් පාලන මැතිවරණයේ අතිවිශිෂ්ට ජයග්‍රහණයක් කරලා ඒ වගේම ජනාධිපතිවරණයේ 69 ලක්ෂයේ ඓතිහාසික ජනවරම නිර්මාණය කරලා මේ පාර්ලිමේන්තු මැතිවරණය එනකොට දන්නවා කවුරු සක්සුදක්සේ ජාතික සහ ජාත්‍යන්තර හැම කෙනෙක්ම දන්නවා මේක අපි ඊට විශිෂ්ට ජයග්‍රහණයක් ලබනවා කියලා එක්සත් ජාතික පක්ෂයට වැලේ වැල්
නැහැ
සමග ජන බලවේගයට වැලේ වැල් නැහැ ජනතා විමුක්ති මෙන්ට යන මෙනමන්නේ අපි නෙවෙයි ඒගොල්ලෝ වපුරපු දේවල් ඒගොල්ලෝ නෙලාගත්තා හැබැයි මේ මැතිවරණේ කරන්න හැදුවේ හරියට අර රේරුගානේ හාමුදුරුවන්ගේ ආදාහනේ වගේ මේකේ අපේක්ෂකයට කාර්යාලයක් දාගන්න දුන්නේ නැහැ අපිට ඕනේ මේ පෝස්ටර් කඩවුඩ නැවතුවේ මැතිවරණ කොමිසම නෙවෙයි අතිගරු ජනාධිපතිතුමන් මේ රටේ පෝස්ටර් කඩවුඩ සංස්කෘතිය නැවතුවා ඒ ආදර්ශය දුන්නේ ජනාධිපතිවරණේදී එහෙම දීලා ජනාධිපතිවරණය දුන්නට පස්සම ඒකත් මේකට ගැලපුවේ ඒක හොඳයි හැබැයි අපේක්ෂකයට කාර්යාලයක් නැති අපේක්ෂකයට කාර්යාලයක් නැහැ අපිට විතරක් නෙමෙයි ඒක මැතිවරණ කොමිසමේ සාකච්ඡාව වලට සහභාගි වෙච්ච හැම දේශපාලන පක්ෂිකෙම කිව්වා අපේක්ෂකයට අඩු ගානේ කාර්යාලයක් දාලා ඒ මේක තරම් කරන්න ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි මේකේ ආර්ථික වශයෙන් වස්කෝසත්කම් තියෙන අය වගේම බැරි ආර්ථික වශයෙන් දුෂ්කර අය ඉන්නවා ඒ හැමෝටම තමන්ගේ ප්‍රචාරවම තමන්ගේ අංග ප්‍රචාරය කරගන්න තියෙන මාධ්‍ය තමයි කාර්යාලයක් දාලා ඒ කාර්යාලේ නමයි තමන්ගේ මූණයි තමන්ගේ අංගයයි ප්‍රචාරය කරන්නේ මේ මැතිවරණ කොමිසම ඒකවත් දුන්නේ නැහැ මෙහෙම කොමිසම මොකටද එහෙනම් අපි විශ්වාස කරනවා මේ කොමිසන් වලින් ජනතාවගේ ඇත්ත පරමාධිපත්‍ය බලය ප්‍රජාතන්ත්‍රවාදයට ආවුරු කරන්න බෑ ඒ වෙනුවට දැන් 69 ලක්ෂ විනාඩියක් දෙන්න මූලස්සන ආරූඪ මන්ත්‍රීතුමනි 69 ලක්ෂ ජනවරම දුන්නෙත් අගෝස්තු පහේ ඓතිහාසික 3/2 බල සම්පන්න ජනවරම අපට දුන්නෙත් මේ 41 අවුරුද්දක් පරණ සුද්ධන්ට ඕන විදියට අපේ බලය අපේ කරේ බලෙන් පඩවපු 78 ව්‍යවස්ථාව 19 වතාවක් සංශෝධනය කරලා තියෙන පැලස්තර දාලා අඬ දාලා තියෙන මේ ව්‍යවස්ථාව නැවත මේ රටේ තියාගන්න නෙවෙයි නව ව්‍යවස්ථාවක් ගේන්න ඕනේ ප්‍රජාතන්ත්‍රවාදී රැගෙන ව්‍යවස්ථාවක් ජනතා පරමාධිපත්‍ය නිරූපණය වෙන ව්‍යවස්ථාවක් ඒ වගේම මේ රටේ සිංහල දෙමළ මුස්ලිම් මැලේ වර්ග ජනයාගේ සමගිය නිර්මාණය වෙන ව්‍යවස්ථාවක් මේ රටේ ඒකීය භාවය රැගෙන ව්‍යවස්ථාවක් රටේ ඒකීය නීතිය තහවුරු වෙන ව්‍යවස්ථාවක් නූතන පරම්පරාවේ අලුත් පරම්පරාවේ ජනතාවගේ අභිලාෂ ඉෂ්ට සිද්ධ කරන ජාතික සංවර්ධනයට යා හැකි ව්‍යවස්ථාවක් ගේන්න ඕනේ ඒ නිසා අපි විශ්වාස කරනවා එතනින් විතරයි මේ රට නව ගමනකට මුල පුරන්න පුළුවන් වෙන්නේ ඒ අතරතුර මේ වියවුල් සාගත තත්ත්වයට පත් කරපු රටම අවුලක් බවට පත් කරපු 19 අවස්ථකලා කෙටි කාලයක් විශ්වගෙනලා එතනින් පස්සේ මේ අන්තර්ව්‍යවස්ථාව සංශෝධනයෙන් නව ව්‍යවස්ථාවකට පාර කපන්න අපි හැමෝම අධිතන් කරනවා අවස්ථාව දීම ගැන ඔබ
මාර්ග 7 minutes